તારીખ 6/6/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 577, 578 અને 579 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 337.
કરુણા વિના હૃદય નીકળેલા કેટલાક ગુરુદેવ શ્રીના વચનો છે. હે પ્રભુ, તું સ્વભાવે પરમેશ્વર છો. તારો સ્વભાવ મેમાં પરમ ઐશ્વર્ય પૂર્ણ ઐશ્વર્ય વિરીન છે. અનંત ગુણનું ઐશ્વર્ય એટલે વૈભવ, ઉત્કૃષ્ટ આનંદ ગુણનો વૈભવ ભર્યો છે. એવો તારો સ્વભાવ છે, એવું તારું સ્વરૂપ છે. સર્વોત્કૃષ્ટ મહાન પદ છે, તારું પદ છે, સર્વોત્કૃષ્ટ મહાન છે. તારી વિરુદ્ધની વાતો કરતા શરમ આવે છે. આશ્ચર્ય, પોતે ને પોતે હું એવું નહીં, એવું જે મિથ્યાત્વ પરિણામ, હું સંસારી, હું મનુષ્ય, હું રાજા, હું રંક, હું નિર્ધન, હું ગરીબ, શ્રીમંત, જે કાંઈ કલ્પના છે એ બધી પરમેશ્વર પદથી વિરુદ્ધ વાતો છે. તારી ને તારી વિરુદ્ધ વાતો તું કરે છે. ઊંચ પદને નીચ પદમાં ગણાવે છો, એની કાંઈ શરમ આવે છે. આશ્ચર્યચિંત છે, આ તે કેવી વાત છે એમ કે છે. આવું મહાન તત્વ પોતે હોવા છતાં પોતે જ પોતાને હીનો સ્વીકારે છે. સૌથી કોઈ મોટું આશ્ચર્ય હોય તો જગતમાં આ છે એમ કે છે કે સર્વોત્કૃષ્ટ પદ હોવા છતાં, પોતે પરિપૂર્ણ પરમેશ્વર હોવા છતાં પોતાને નીચ પદમાં ગણીને ચાલે છે, નીચ પદમાં સ્વીકારીને ચાલે છે. અનાદર નથી આવતો ત્યાં પ્રશ્નચિહ્ન છે, રેગિંગ છે ત્યાં પ્રશ્નચિહ્ન નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અનાદર નથી આવતો તને ને તને તું નીચપણે અંગીકાર કરે છો, એમાં શું તારા જ પરમેશ્વર પદનો અનાદર નથી? 162 પાનું છે, 577 બોલ. શું એમાં અનાદર નથી આવતો? બહારમાં તો ભગવાનની મૂર્તિ સ્થાપી હોય તો અનાદર કરવાનો ભાવ ન આવે. એક પ્રતિમાનું સ્થાપન કર્યું હોય તો બીજો વિકલ્પ નહીં કરવાનો કે આમાં પથ્થર છે ને પ્રાણ નથી, એટલો વિકલ્પ નહીં કરવાનો. બસ ભગવાન છે, અહીંયા તો ભગવાન બિરાજે છે, એટલું બહારમાં થાય છે તો અંદરમાં તો સાક્ષાત સજીવન મૂર્તિ છે, જીવંત પ્રભુ છે. એવા પરમેશ્વરને દીનપણામાં ખતવતા તને અનાદર નથી આવતો, નથી લાગતો કે આ ભગવાનનો અનાદર થાય છે, સાક્ષાત પરમેશ્વરનો અનાદર થાય છે, આટલો બધો અનાદર થાય છે? આમ પ્રશ્ન થાય એવો છે કે જીવ પરિભ્રમણમાં, અલ્પકાળનું પરિભ્રમણ ત્રસમાં રહે છે, પછી એકેન્દ્રીય નિગોદમાં જાય છે. કેમ? એમ કે આવા પરમેશ્વર પદનો અનાદર રહ્યો, અનાદર થયો, એ કારણ છે, બીજું કોઈ કારણ નથી. પોતાના જ પરમેશ્વર પદનો જે અનાદર કર્યો એના ફળમાં નિગોદમાં જાય છે. નિરોધ અવસ્થા કેમ થઈ ગઈ? કે એની પૂર્વ ભૂમિકામાં એને પરમેશ્વર પદનો નકાર કર્યો, અનાદર કર્યો, ઘણો અનાદર કર્યો, ઘણો તિરસ્કાર કર્યો, અને તિરસ્કાર કરનારા આત્માના તિરસ્કાર કરનારા ભાવને એને વાલા માન્યા, સારા માન્યા, શ્રેષ્ઠ માન્યા, એ જ કરવા જેવું છે એમ માન્યું, એ વગેરે પ્રકારે અત્યંત અનાદર ને અત્યંત તિરસ્કાર થતા એ દશા થઈ આવે છે. કુદરતી છે, કોઈ કરી દે છે, કોઈ ફળ આપે છે, કોઈ સજા કરે છે એમ નથી. વસ્તુ પોતે જ અવસ્થામાં અવરાઈ જાય છે, પોતે જ ધમકાઈ જાય છે અને હીણામાં હીણી દશાને પામે છે. ક્યાં તારી શુદ્ધતા અને ક્યાં વિકારી ભાવ, બેની સરખામણી કરે તો બહુ મોટો ફેર છે. શુદ્ધતા જોવે તો અનંત દિવ્ય ગુણોની પરિપૂર્ણ શુદ્ધતા સ્વરૂપમાં રહેલી છે. પ્રત્યેક આત્મામાં અનંત ગુણની પરિપૂર્ણ શુદ્ધતા, ગુણોનો દિવ્ય વૈભવ, અનંત ગુણોનો ભંડાર, ખજાનો અકબંધ રહે છે એવી શુદ્ધતા ક્યાં? અને વર્તમાન અવસ્થામાં એને ભૂલીને થતો આ વિકારી ભાવ ક્યાં? વિકારી ભાવ એટલે જ મિથ્યાત્વ અને એટલે જ સંસાર, તદ્દન વિરુદ્ધ, પરસ્પર વિરુદ્ધ. જે મિથ્યાત્વ ભાવ પોતાના ગુણ સ્વરૂપને, સ્વભાવ ગુણને ન સ્વીકારે એ મિથ્યાત્વ. રાગ હું કરી શકું છું એને રાગ સ્વભાવ દ્વારા કરી શકતો નથી એવો હું છું એમ સ્વીકાર્યું નથી, ત્યારે કરું છું ને કરી શકું છું એ પ્રકાર ઉભો થયો છે. ક્યાં તારી શુદ્ધતા, ક્યાં વિકારી ભાવ, ક્યાં મિથ્યાત્વ, ક્યાં સંસાર? અરે ક્યાં લીમડામાં અવતાર આ વનસ્પતિમાં જાય છે ને, સાવરકાયમાં. ક્યાં લીમડામાં અવતાર એક એક પાંદડે અસંખ્ય જીવો છે, વનસ્પતિના એક એક પાંદડે અસંખ્ય જીવો છે. નિગોદમાં તો એક કણીમાં, એક શરીરમાં અસંખ્ય અનંત જીવો છે, અનંત જીવો છે. ઘણું દુઃખ, દુઃખ એટલે પાર વિનાનું દુઃખ છે, જેને કોઈ હદ નથી એવું દુઃખ છે. તો માણસને પીડાનું દુઃખ ઓછું હોય છે, ટેન્શનનું દુઃખથી વધારે આવે છે. એમાં ખાસ કરીને ડાક્ટરોને અનુભવ હોય છે, મેન્ટલ ડિપ્રેશનના કેસ આવે છે, એવા આવે છે કે માણસ કાં પાગલ થઈ જાય, કાં આપઘાત કરવાની વાત કરે, એને ક્યાંય હક પડે નહીં. મુંજાય 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 તે એવું મુંજાય, આ તો હજી સંની પંચેન્દ્રીનો મુંજારો છે. એ મૂંઝવણમાં બહુ વધારો થાય ત્યારે મન પણ ગુમાવે એવી અસંની દશાને પ્રાપ્ત કરે, એમાં પણ એકેન્દ્રની દશાને પ્રાપ્ત કરે તો એ સર્વજ્ઞ જાણે ને એ ભોગવે, આ સિવાય બીજું કોઈ નથી. એની મનુષ્યને તો એની કલ્પના આવવી મુશ્કેલ છે, એનું અનુમાન પહોંચવું મુશ્કેલ છે, એટલી હદનું દુઃખ છે. એ તો એના કરતા આ વધારે દુઃખ છે, તો પીડાના દુઃખ છે. નારકીમાં એથી પીડાના દુઃખ વધારે છે, પણ એથી વધારે નિગુદના દુઃખ છે. એટલું બધું પ્રચુર કષાય કલંક ને પ્રચુર દુઃખ જેનું અનુમાન થઈ શકે નહીં. એટલા બધા દુઃખ છે. કે છે કે ક્યાં અંદરનો પરમેશ્વર ભગવાન, ક્યાં બહારમાં આવી સ્થિતિ, એમ કહે છે. અરે ક્યાં લીમડામાં અવતાર, ક્યાં નિગોદમાં અવતાર. એ સ્થિતિ પાછી એવી છે કે ત્યાં જ જન્મે ને ત્યાં જ મરે એવો અનંત કાળ કાઢે, પછી ત્યાંથી બીજો ભાવ ફરવો બહુ મુશ્કેલ, અનંત કાળે ત્રસમાં આવવું મુશ્કેલ. આ સ્થિતિ છે. કેટલો અપરાધ કર્યો હશે, અનંત કાળે બે ઇન્દ્રિય થવું મુશ્કેલ, ઈયળ થવું મુશ્કેલ. એવા ને એવા જ પરિણામ થયા કરે. નિગોદમાં જન્મે મરે નિગોદનો જ આયુષ બંધાય, નિગોદનો જ કર્મનો બંધ થાય, એનો જ ઉદય આવે, એનો એવો જ બંધ થાય, એવો જ ઉદય આવે, એવો જ બંધ થાય, અનંત કાળ પર્યંત. કેટલો અપરાધ કરીને ત્યાં ગયો, આમ કહે છે. અરે તું ભગવાન સ્વરૂપ, તું પોતે જ્યાં ભગવાન સ્વરૂપ છું, ભગવાન તું ક્યાં ગયો? અરે કેવા પરિણામ કર્યા, ક્યાં ગયો એટલે કેવા પરિણામમાં તે અહમ પણ કરીને પરિણામ કર્યા. તારા જ પોતાના અસ્તિત્વના અનાદરના એ પરિણામ, સતનો અનાદર થયો ને, એ અસ્તિત્વનો અનાદર છે. બીજા જગતના જીવો એની હસ્તી સ્વીકારવાની ના પાડે. જૈન દર્શન સિવાય તો નિગોદનો વિષય ક્યાંય નથી. કોઈ શાસ્ત્રમાં કોઈ સંપ્રદાયમાં નિગોદનું પ્રકરણ નથી, કેમ કે કેવળ જ્ઞાન ગોચર છે. એટલે જગતના બીજા જીવો તો એને જીવ તરીકે એની અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નથી, કે આવું કાંઈ હોય કે ન હોય. જીવને એની હસ્તી જ ન સ્વીકારે. અખાણમાં, પથ્થરમાં, પાષાણમાં, વાયુમાં, અગ્નિના જીવો, અગ્નિ જેની કાય, અગ્નિના જીવો એટલે અગ્નિ જેની કાય, એને કોઈ જીવ તરીકે સ્વીકારવાનો તૈયાર થાય. પારસીઓ તો દેવ માને છે અગ્નિને. એ વિકૃતિ બીજી રીતે આવી છે. ખરેખર તો એ અગ્નિને ઓલવો એટલે અગ્નિના અગ્નિકાયના જીવો મરે. અગ્નિ જ નથી પછી એનું શરીર નથી, જીવ ક્યાંથી હોય? એટલે જેમ પાણીનો ઉપયોગ નહીં, જેમ અગ્નિને ઠારવું નહીં, જેમ હવાના ઉપયોગ, હવાના જીવોની રક્ષા કરવી, વનસ્પતિના જીવોની રક્ષા કરવી, ખાણ ખોદવી નહીં, પથ્થર વગેરે, એમ જ અગ્નિને ઓલવો નહીં, એવો એક પ્રકાર છે. પણ પછી એવી વિકૃતિમાં આવી ગયું કે દેવ છે માટે એને ઓલવશો નહીં, એનો અનાદર થઈ જશે. આનું કોઈ માને છે, આ હિન્દુમાં માને છે. વરુણ દેવો, અગ્નિદેવો, સૂર્યદેવ, બધા અનેક પ્રકારના દેવ કરતા છે, પૂજવા યોગ્ય દેવ. પણ એ બધા એકેન્દ્રીના જીવો છે એમાં. અરે તું ભગવાન સ્વરૂપ, ભગવાન તું ક્યાં ગયો? ભગવાન કહીને એને સંબોધે છે. અવસ્થા તો નિગોદની થઈ છે. અરે ભગવાન તું ક્યાં ગયો, કેવા ભાવે ગયો? તારો વિરોધ નથી, ભલે તે ગમે એવા દોષ કર્યા હોય તો પણ તારો, તારા ભગવાન સ્વરૂપનો વિરોધ નથી. પ્રભુ તારાથી વિરુદ્ધ ભાવનો વિરોધ છે, વિરોધ છે ખરો, પણ તારા જે અસત પરિણામ છે, તારા જે દોષિત પરિણામ છે, જે તારા સ્વરૂપનો અનાદર કરનારા પરિણામ છે, અસ્તિત્વનો નિષેધ કરનારા પરિણામ છે, સતનો નિષેધ કરનારા પરિણામ છે, એનો વિરોધ છે. એ ટાળવા યોગ્ય છે માટે એનો વિરોધ છે, એમ છે. તારો વિરોધ નથી, તું તો ભગવાન છો. નિગોદમાં ગયેલાને કહે છે કે તું તો ભગવાન છો, તારો વિરોધ નથી, પરંતુ તારાથી વિરુદ્ધ ભાવો જે અવસ્થામાં છે એનો વિરોધ છે. એ તો અસત વૃત્તિ છે, દૂષિત વૃત્તિ છે, જીવને દુઃખદાયક છે, અપરાધ છે એનો નિષેધ છે. વસ્તુના સ્વરૂપમાં તો અનંત ગુણનું નિદાન છે, એ તો મહા માંગલિક સ્વરૂપ છે. જે અંદરમાં અનંત ગુણનું નિદાન છે એ તો મહામંગળમય સ્વરૂપ છે. ભગવાન સ્વરૂપ કહો કે મહામંગળમય સ્વરૂપ કહો, પવિત્ર સ્વરૂપ છે, એનો વિરોધ હોઈ શકે નહીં. પણ એનો જ વિરોધ કરનાર, એવા ભગવત સ્વરૂપનો વિરોધ કરનાર વૃત્તિનો વિરોધ છે, એ ટાળવા યોગ્ય છે. એ કોઈને કદી ન હોય એવો એની અંદર ભાવનાનો ભાવ છે, કે કોઈને કદી ન હો, કે જેમાં પોતાના જ અસ્તિત્વનો નિષેધ થાય. એ ઘણી કરુણાથી આ ભૂલમાં ગુરુદેવે દ્રવ સ્વભાવને લક્ષમાં રાખીને સંબોધન કર્યું છે. 578 ખરેખર તો આવો અવસર મળ્યો છે, એમાં પોતે પોતાનું કરી લેવા જેવું છે. બહુ સ્વાર્થી થવાનો આ માર્ગ છે. દુનિયામાં સ્વાર્થને અવગુણ કહે છે, કેમ કે લૌકિક સ્વાર્થ સાધતા બીજાને પ્રતિકૂળતા આપવાનો પસંદ છે, એટલે એને દુર્ગુણ કહે છે. અહીંયા તો આ પારમાર્થિક સ્વાર્થની વાત છે. સ્વ અર્થ, અર્થ એટલે પ્રયોજન, પોતાનું પ્રયોજન, નિર્દોષ પ્રયોજન સાધવા જતા, આરાધવા જતા કોઈને પ્રતિકૂળતા થતી નથી. તેથી એવો સ્વાર્થ સાધી લેવા જેવો છે. ખરેખર તો આવો અવસર મળ્યો છે એટલે મનુષ્ય પણ મળ્યું. વિચાર કરવાની સુયોગ્ય બુદ્ધિની સ્થિતિ છે. બહારમાં હિત અહિતનો વિષય સામે મૂકનારા દેવ ગુરુ શાસ્ત્ર અને સત્પુરુષોના નિમિત્તો છે. એ સર્વ પ્રકારે સંયોગની અનુકૂળતાવાળો અવસર છે, ત્યારે એમાં પોતાનું હિત કરી લેવા જેવું છે. પોતે મોક્ષ માર્ગમાં આવી જાય, મોક્ષ માર્ગમાં પ્રવેશ કરી લે અને પોતાનું જ આરાધન કરે, એ કરી લેવા જેવું છે. નહીંતર વિરાધનાના પરિણામ થયા વિના રહેશે નહીં. એમાં પોતે પોતાનું કરી લેવા જેવું છે. દુનિયાની આલોચના કરવા જશે તો પોતાનું ખોશે. જગત તો ક્યારેય સુધરવાનું નથી. અનંત તીર્થંકરો થયા તો પણ વર્તમાન સ્થિતિ સૂચવે છે કે જે કાંઈ થઈ ગયું એ ઘણું અલ્પ થયું છે. અનંતા જીવો સિદ્ધમાં ગયા તો પણ ઘણું અલ્પસંખ્યાનું બળ છે. જગતનો બહુ મોટો જીવરાશિ તો એમને એમ જ, જેમ દુનિયા ચાલે છે એમ જ ચાલવાનો છે. એમાં કોઈ તું આકુલતા કરીશ એટલે કાંઈ એમાં લાભ થઈ જશે એવું તો છે નહીં. આલોચના એટલે એની વિચાર કરવી, એની ટીકા કરવી ઠીક નથી. એના ઉપર વજન જવું તો પોતાના ઉપરનું વજન ખોશે. નિયમ એવો છે કે પોતાના ઉપર વજન જાય છે શ્રદ્ધાએ, જ્ઞાને, આચરણે કરીને, ત્યારે બીજા જીવને, બીજા પૂતગળો ઉપરનું વજન ઘટી જાય છે. બીજા જીવોને, બીજા સંયોગો ઉપર વજન જાય છે ત્યારે પોતા ઉપરનું વજન ઘટી જાય છે. એટલે એમ કહ્યું કે દુનિયાની આલોચના કરવા જશે તો પોતાનું ખોશે. વળી ત્રણેય કાળે સન્માર્ગથી વિરોધ અસત્માર્ગની પ્રસિદ્ધિ પણ ત્રણેય કાળે છે. ક્યારે સન્માર્ગ નહોતો એવું નથી, ને ક્યારે વિરુદ્ધ માર્ગ પણ નહોતો એવું નથી, નથી ને નહીં હશે પણ, સદાય રહેવાનું છે. તેથી એ પ્રકારે દુનિયામાં આમ થઈ રહ્યું છે ને આમ થઈ રહ્યું છે ને આમ થઈ રહ્યું છે, એ તો થવાનું જ છે ને થયા જ કરવાનું છે. ત્યાંથી આંખ નીચી દેવા જેવી છે. પોતે પોતાની ભૂલ ટાળવાની છે. હા, તને વિચાર આવે તો એમ વિચાર કરજે કે આવી ભૂલ મને થવી જોઈએ નહીં. બીજાની ભૂલનો દ્રષ્ટાંત રૂપે વિચાર કરજે. એ દ્રષ્ટાંતે તું સિદ્ધાંત ઘડજે તારામાં કે આવી ભૂલ કરનારા જીવો છે, એવી ભૂલ મારે તો કરવી જોઈએ એમ. એની ભૂલનો વિષય તું તારા ઉપર તને સુધાર થાય એ રીતે અંગીકાર કરજે. એ કેમ આમ કરે છે, આમ કેમ કરે છે, એથી કાંઈ તને ફાયદો નથી ને એને ફાયદો નથી, કોઈને ફાયદો નથી, નુકસાન છે, પોતાને તો નુકસાન જ છે. પોતે પોતાની ભૂલ ટાળવાની છે. ભૂલનું જ્ઞાન તો ભૂલ ટાળવા માટે ઉપયોગી છે. ભૂલનું જ્ઞાન ભૂલ ટાળવા માટે ઉપયોગી કરે તો એ ભૂલનું જ્ઞાન યથાર્થ દ્રષ્ટિકોણ વાળું છે. અન્યથા પ્રકારે એમાં યથાર્થતા રહેતી નથી, નુકસાનનો સંભવ થાય છે. આવી જાય પણ છતાંય તે એથી લાભ તો પોતાને નથી. ભૂમિકા અનુસાર ગુણાનુરાગને લઈને એવા પુણ્યના પરિણામ થાય. આત્માનું શાસનમાં ગાથા છે. ધર્મ અને ધર્મના કારણો પ્રત્યે રાગ થવો તે પુણ્ય છે, અને દોષો પ્રત્યે દ્વેષ થવો તે પુણ્ય છે. દોષ પર પુણ્યની પરિભાષા કરે છે. એવી જ રીતે અધર્મ અને અધર્મના કારણ પ્રત્યે રાગ થવો તે પાપ છે, અને ધર્મ અને ધર્મના કારણ પ્રત્યે ગુણ પ્રત્યે દ્વેષ થવો તે પાપ છે. આમ પાપની પુણ્યની વ્યાખ્યા આવી આવા પ્રકારે કરી છે. બંનેથી રહિત શુદ્ધોપયોગે પરિણમવું તે ધર્મ છે. ત્રણેય ભાવને શુભાશુભ અને ધર્મ ત્રણેયની એવી રીતે વ્યાખ્યા કરે છે. ભૂમિકા અનુસાર રાગ આવી જાય તો આવી જાય, પણ કરવો છે એમ નથી. કરવો છે એ બીજી વાત છે, ને આવી જાય છે એ બીજી વાત છે. વસ્તુ સ્વરૂપ સમજીને ભૂલ ટાળે નિર્ભ્રાંત વસ્તુ છે, જેમાં ભ્રાંતિનો અભાવ છે, ભૂલ રહિત છે. જે એવું જે વસ્તુનું સ્વરૂપ છે તેને સમજે અને ભૂલ ટાળે તો ભગવાન થઈ જાય. ભગવાન સ્વરૂપે છે, અવસ્થામાં પણ ભગવાન થઈ જાય. ભૂલ ટાળે તો ભગવાન થઈ જાય. મિથ્યાત્વની ભૂલ, મિથ્યાત્વ ભૂલ કઈ છે? પછી તો જે દોષ છે એ તો મૂળિયું બળી ગયું છે ને પાંદડા લીલા રહી ગયા છે, ક્ષણિક એ સુકાવા માટે રહ્યા છે, પછી એ પાંગરવા માટે લીલા રહ્યા નથી. અલ્પકાળમાં ભૂલ ટાળે મિથ્યાત્વની તો ભગવાન થઈ જાય. એક ભૂલ મિથ્યાત્વની ટાળે તો ભગવાન થઈ જાય, એવી વસ્તુ સ્થિતિ છે. માટે આ અવસર છે એ ખોવા જેવો નથી. તક મળી છે એની જો દરકાર ન કરી, ઉપેક્ષા કરી લીધી, દરકાર ન કરી એનો અર્થ જ એ છે કે ઉપેક્ષા કરી લીધી, તો કુદરતના ઘરનો એ નિયમ છે કે વારંવાર તક મળતી નથી, ફરીને તક જલ્દી મળતી નથી. એવી જ કોઈ કુદરતી વ્યવસ્થા છે કે તને સારામાં સારી તક આપીને છતાં તે તારી દરકાર કરી નહીં. બહુ સારું, હવે એ તક જલ્દી મળશે. બહુ સરસ વાત કીધી છે. એમાં આ અવસર જે છે એ તો ઘણો આ કાળની અંદર આ અવસર છે. આવી વિચારણા સામે આવે, પોતે વિચારી શકે એવી સ્થિતિ બુદ્ધિ હોય, સ્થિતિ હોય એટલે એવી બુદ્ધિ હોય, ગુણ દોષનો વિવેક કરી શકે એવી બુદ્ધિ હોય, ત્યારે તો એને ગુણ પ્રાપ્તિ અને દોષને ભૂલને ટાળવાનો બરાબર મોકો મળ્યો છે. પૂરી જાગૃતિથી એનો સદુપયોગ કરી લેવો એ પ્રકાર છે. બીજા પણ હિતને રસ્તે ચડે એમ સ્વાધર્મી વાત્સલ્યમાં તો મૂળ ભાવ એવો છે બીજાનું પણ હિત થાય, પણ એમાં આત્મહિત થાય એવી પ્રધાનતા રહે તો એ વાત્સલ્ય ભાવ બરાબર છે. પોતાના આત્માનું હિત કરતા કરતા થાવ તે થાવ, કચાશ રહી જાય એમાં એ વાત્સલ્ય આદિ ભાવનું થાવ તે થાવ, પણ હિત છોડીને, પોતાના હિતની દરકાર છોડીને કોઈ વાત્સલ્ય ભાવ ઉત્પન્ન થાય છે એવું તો વાત્સલ્ય ભાવનું સ્વરૂપ નથી. કોઈ એમ કહે કે ભલે અમારું હિત અમે ન જોતા હોઈએ, પણ અમે બીજાના હિતનું તો કાંઈક કરીએ, એવું તો બીજાના હિતનું કાર્ય કરવાનો પણ આ માર્ગમાં પ્રકાર નથી. જે કોઈ સ્વપરહિતકારી પ્રવૃત્તિ ગણવામાં આવી છે એ તો એવા જ આત્માઓની પ્રવૃત્તિ ગણવામાં આવી છે કે જેણે પોતાનું હિત કરતા કરતા રાગ રહી ગયો એમાં હિતોપદેશ કર્યો. જેટલો રાગ રહી ગયો સાધકપણામાં, ત્યાં એણે માર્ગ બતાવ્યો કે આવો માર્ગ અમે સાધીએ છીએ, તમે પણ અમારી જાતિના જીવો છો, તમે પણ આ માર્ગને સાધો. એમ રસ્તે ચાલતા ગયા અને માર્ગ બતાવતા ગયા. અંગુલી નિર્દોષ જેને કહે છે, આ રસ્તો છે, અહીંયા રસ્તો છે એમ કહેતા ગયા. કેમ કે રાગમાં એટલો ખ્યાલ આવ્યો કે અરે આ તો માત્ર વસ્તુના સ્વરૂપના અજ્ઞાનને કારણે જ આમ થઈ રહ્યું છે, આમાં કાંઈ નથી. પોતે જે જીવો પોતાનું સ્વરૂપ જાણતા નથી એટલે જ આ ભૂલા પીડ્યા છે, અને એટલે જ આ દુઃખી થશે ને દુઃખી થઈ રહ્યા છે. ઘણા દુઃખમાં ધકેલાઈ જાય એવી સ્થિતિ છે. એના કરતાં જે માર્ગ મને સૂજ્યો છે એ જ માર્ગને હું કહું એમ એને કરુણા આવે છે. એટલો રાગ રહી ગયો છે તો એટલી કરુણા આવે છે. લાયક જીવો છે એને અંગીકાર કરે છે. બાકી જેને દરકાર નથી એને તો દરકાર નથી, એને કહોતો એ છે ને ન કહોતો પણ એ થાય છે, પણ એથી કાંઈ કહેનારને લેવા દેવા નથી. કેમ કે એ એનું મુખ્ય કાર્ય નથી. બીજાની કરુણા એ પણ એનું મુખ્ય કાર્ય નથી. મુખ્ય કાર્ય તો પોતાનું હિત કરવું એ છે. ગૌણપણે રાગમાં જે કાંઈ પ્રવૃત્તિ થઈ વચનાદિની તે થઈ તે થઈ ગઈ, એની સાથે બીજો લાંબો લગવાડ નથી. પાંચસો ને 78 છે, 579. જ્ઞાની ને પણ રોગ આકરા આવે, ઇન્દ્રિયો મોળી પડી જાય, બહારથી ઇન્દ્રિયો કામ ન કરે, બહારમાં અસાધ્ય જેવું લાગે પણ અંદરમાં અસાધ્ય નથી, આ બહારની સ્થિતિથી અંદરની સ્થિતિ જ્ઞાન દિશામાં તદ્દન જુદી હોય છે એનું કથન છે. જ્ઞાની જીવ હોય, ધર્માત્મા હોય, અજ્ઞાન દિશામાં કરેલા બાંધેલા કર્મનો ઉદય આવે, આકરો રોગ આવે, તીવ્ર રોગનો ઉદય દેખાય, અસાધારણ તીવ્ર રોગનો ઉદય હોય, જો કે પોતે અંદરથી ભિન્ન પડેલા છે, ઉદય છે એ સંયોગરૂપ છે અને પોતે અંદરથી ભિન્ન પડેલા છે, પણ જેને અંદરની ભિન્નતા ન દેખાય એ એમ જુએ છે કરે આ તો બધું શરીર પાંચે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એકદમ શિથિલ થઈ ગઈ છે, ન વાંચન કરી શકે, ન ઉપદેશ કરી શકે, ન બોલી શકે, ત્યાંથી આગળ જાય તો એવો દેખાવ થાય કે બહારમાં જાણે અસાધ ને બેભાન થઈ ગયા છે એવું લાગે, એવો તીવ્ર અસાતાનો આકરો ઉદય હોય કે નિશ્ચેતન દશા જેવી દશા લાગે, એમ બેશુદ્ધ થઈને કોઈ પીડા હોય એવી અંદરમાં બેશુદ્ધતા લાગે. ખાસ કરીને દેહ છોડવા પહેલા ઉગ્ર અસાતાનો ઉદય અંદરમાં પોતાના સ્વભાવની ઉગ્રપણે સાવધાની ત્યારે પણ વર્તતી હોય છે. બનારસી સર્વ જ્ઞાનીઓનું આ એક વિશિષ્ટતા છે, એટલે તો રત્નકરંડ શ્રાવકાચારમાં મૃત્યુને મહોત્સવ તરીકે ગણાવ્યો છે. જ્ઞાનીને ધર્માત્માને તો મૃત્યુ મહોત્સવનો પ્રસંગ છે, જેમ ધર્મનો બારમા મહોત્સવ ગણાય છે, એ કાંઈ ખરેખર બારમા ધર્માનુરાગ તે ખરેખર મહોત્સવ નથી, એ ધમાલ કોઈ ખરેખર મહોત્સવ નથી, પણ અંદરમાં પુરુષાર્થની મહાનતા પુરુષાર્થની ઉગ્રતા આવે એ ખરો ઉત્સવ છે, એ ખરો મહોત્સવ છે. સર્વ આરાધક જીવોને, તમામ ધર્મી જીવોને તીવ્ર અસાતાના કાળમાં, તીવ્ર રોગના ઉદયના કાળમાં અને મરણના નજીકતાના કાળમાં પુરુષાર્થની ઉગ્રતા થાય થાય ને થાય જ છે, એ બહુ કુદરતી સ્થિતિ છે. જીવની એ સ્વભાવગત સ્થિતિ છે, એ દ્રષ્ટાંત પૂજી બેન શ્રી લીધો છે કે નાના બાળકને આટલું તો થાય છે કે બજારમાં ગળદીથી સાથે ચાલતો હોય, બહુ ગળદીને એમ લાગે કે છૂટો પડી જઈશ, ત્યારે બાજુમાં ચાલતો હોય તો એની માના સાડલાનો છેડો મજબૂતપણે પકડી લે છે, કે કોઈ તલ્લો વાગે ધક્કો વાગે તો પણ એ છૂટો પડી જાય નહીં, એમ ઉદયનો ધક્કો અને ઉદયની ગીર્દી ઊભી થાય ત્યારે બાળકને પણ આટલું પ્રયોજનની શુદ્ધ છે, સૂઝ છે. તો આ તો જેનામાં મહાવિવેક પ્રગટ્યો છે, આખી દુનિયાભરનો વિવેક જેને પ્રગટ્યો છે, જગતમાં સર્વોત્કૃષ્ટ વિવેક જેને પ્રગટ્યો છે, એ જાગ્રત થઈને વિશેષ પુરુષાર્થને વિશેષ આરાધનમાં ન આવે એ કેમ બને? એ બને જ કેવી રીતે? એમ જ બને, કુદરતી જ એમ બને, સહજપણે એમ જ થાય. આ બાજુ ઉદયની પ્રતિકૂળતા રોગાદીનું જોર થાય અસાતાદીનું, આ બાજુ પુરુષાર્થનું જોર થયા વિના રે નહીં. એક માણસ નાના છોકરા આરે લડે ને એ જ માણસ મોટા પહેલવાન આરે લડે તો તાકાત એક સરખી અજમાવે કે જુદી જુદી અજમાવે? પહેલવાન સામે લડવાની જેમ બાળકની સામે કઈ થોડું લડે, એ તો એક સામાન્ય ટલ્લો મારે તો પડી જાય. એમ સામે જોરદાર લડાઈ આપવાનો વિષય આવે ત્યારે એની શક્તિને, એની મૂડીને, એની તાકાતનો ઉપયોગ ન કરે એમ કેમ બને? એ સહજપણે એમ જ કરે. યોગ્યતા પાત્રતાથી માંડીને આરાધકપણાના સર્વ તબક્કામાં આ કુદરતી પરિસ્થિતિ છે. એમ જ થાય, કુદરતીપણે એમ થાય, બીજી રીતે પરિણામ જ ચાલે નહીં. એના પરિણામની અંદર ઠીક રહેશે. એમણે પૂછ્યું, તમને શું છે? તો કે અસહ્ય વેદના છે. જાણે નારકીની વેદના અહીંયા હોય એવી વેદના થાય છે એમ કહ્યું. દર્દી એમ કહ્યું, કહી શકું એવું નથી, પણ એક સાથે હજારો મીછી વહી ગયા હોય જેમ નારકીમાં અને વેદના થાય એવી વેદના અંદરમાં ચાલે છે. કહેવાની કોઈ વાત રહી નથી, બોલ્યા નહીં, સાંભળ્યા પછી મૌન રહ્યા. પૂછું કે આપણે કયો કેમ મૌન છો, વાત તો કરો. એમણે અહીંયાથી વાત કરી કે મને આવી જો વેદના થાય તો હું શું કરું, એમ કરીને વાત લીધી. જો મને આવી વેદના થાય તો હું ઉગ્રપણે પુરુષાર્થમાં, મારા પુરુષાર્થની સ્થિતિમાં કામ કરવા લાગી જાઉં. એવી પુરુષાર્થની ઉગ્રતા થાય, જો આવી વેદના હોય તો એવી પુરુષાર્થની ઉગ્રતા ચાલે. બસ ત્યાં પછી વેદ પુરુષાર્થ કરવા સિવાય બીજું કોઈ જાણે કાંઈ છે જ નહીં, કામ એવા કામ લાગી જાય. આમ વાત કરી એટલે તમે આમ કરો એમ કહેવાને બદલે આમ સહેજે થવું જોઈએ. એવી જે સ્થિતિ સહજ હોય છે ત્યારે રોગાદિના ઉપદ્રવને કારણે બહારમાં એવો દેખાવ થાય કે આ તો અસાધ્ય થઈ ગયા છે, બેશુદ્ધ થઈ ગયા છે, એવું હતું નથી. અંદરમાં શાંતપણે, ભલે બહારથી શાંત થઈ ગયા હોય પણ અંદરમાં આત્મિક શાંતિ વિશેષ વિશેષ ત્યાં આરાધન કરતા હોય છે. અને કેટલાક ધર્માત્માઓ તો એવા હોય છે કે દેહ છૂટવાના કાળમાં શુદ્ધોપયોગમાં રમણતા કરવા લાગી જાય, શુદ્ધોપયોગમાં આવી જાય, પછી વિગ્રહ ગતિમાં ઉપયોગ નથી, પણ આત્માનું ભાન લઈને જાય. એ તો શુદ્ધોપયોગ ન થાય તો આત્માનું ભાન લઈને જાય છે, ધર્મી છે એ તો, કેમ કે પરિણતિ તો સાથે છે. પણ એથી ઉગ્ર પુરુષાર્થમાં આવે તો આ બાજુ દેહ છૂટવાની ક્ષણ હોય ને આ બાજુ શુદ્ધોપયોગની ક્ષણ હોય એક સાથે, એવી ઉગ્રતામાં અનેક ધર્માત્માઓ દેહને છોડે છે. પોતે એમ જ કહ્યું, માંદગી છેલ્લા વર્ષોમાં વધારે ચાલી હતી, શરીર બહુ ક્ષીણ થઈ ગયું હતું. ખ્યાલ આવ્યો કે હવે થોડી મિનિટો છે, કલાકોની પણ થોડી મિનિટો છે, ત્યારે ખાટલામાંથી આરામ ખુરશીમાં સુવડાવ જવાની, બેસીને થોડું, કેમ કે એક પુરુષાર્થની સ્થિતિમાં સહેજે શું એ બાહ્ય પ્રમાદની સાથે અંતર પ્રમાદના ભાવને મેળવાળી પ્રવૃત્તિ છે. બેસવું એ જરા પ્રમાદને ખંખેરવાની પ્રવૃત્તિ છે, એટલે એ વિકલ્પ આવ્યો. ન આવે તો સૂતા સૂતા કાંઈ ન થાય, એ કાંઈ પ્રશ્ન નથી, તો કાંઈ પણ એ વિકલ્પ આવ્યો. એટલે એમને નાના ભાઈ મનસુખભાઈ હતા, એને ખુરશીમાં, આરામ ખુરશી ખુરશીમાં દઈ ગઈ. પોતે તો ઉભા થઈને જઈ શકાય એવી શક્તિ નથી શરીરમાં. પછી ઓછાળ કે દૂધી જેવું પાતળું વસ્ત્ર ઉડી લઈને પગથી માથા સુધી એ પહેલા કહી દીધું કે હું મારા સ્વરૂપમાં લીન થાવ છું, મને કોઈ બોલાવવાની જરૂર નથી, મારી સાથે વાતચીત કરવાની જરૂર નથી. ધર્મ સંભળાવો કે ન સંભળાવો કે એને ધર્મ સંભળાવવાની જરૂર નથી, એ પોતે ધર્મ સ્વરૂપે છે. એ પંચ પરમેષ્ઠી પદ જે સંભળાવે છે પણ એ પોતે જ પાંચ પદ સ્વરૂપે છે. પંચ માથે પદ પોતાના આત્મામાં છે. હું મારા આત્મામાં લીન થાઉં છું એમ કહી. પછી બોલ્યા નથી પણ દેહ છૂટવા પહેલા ગળામાંથી ઘણાને અવાજ નીકળે, હડીઓ બોલે છે, ઘરડ 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 અવાજ નીકળે. રાજકોટમાં દેહાંત હતો, કોઈ વૃદ્ધ માણસ જોવામાં આવે છે. પછી લોકો બધા કુટુંબ પરિવાર સગા સંબંધી સ્નેહીઓ બધા ભેગા થયા. એક ભાઈ ગુરુદેવને વાત કરતા હતા મારી હાજરીમાં કે જેણે નજરે જોયું છે શ્રીમદજીનું મૃત્યુ, જેમણે નજરે જોયું છે એ તો એમ કે કાંઈ જ્ઞાની આમ જ્ઞાનીનું મૃત્યુ આમ થતું હશે. અરે એ તો બોકડાની જેમ બાંબરતા હતા બાંબરતા હતા. અવાજ એવો આવે અંદરથી, જોર જોરથી અવાજ આવે ગળામાંથી. પણ એ તો દેહની ક્રિયા છે, એ કઈ આત્માની ક્રિયા નથી, એ કઈ આત્માને વશ પણ નથી. આવા શબ્દો બોલ્યા. ગુરુદેવ કે ભાઈ તમારું કામ નથી, તમને એની કઈ ખબર પડે નહીં. તમને એમ લાગે કે એમને બહુ વેદના વધી ગઈ છે એટલે કઈક આવું થઈ જાય છે, વેદનાને વશ આવું બધું થાય છે એમ નથી કે. ત્યારે એમનો પુરુષાર્થ વિશેષ વિશેષ હોય છે. એ પુરુષાર્થને અને દેહની ક્રિયાને કોઈ સંબંધ નથી. દેહની ક્રિયા વિપરીતતા સૂચક દેખાય, અંદરમાં અવિપરીતતા એટલે કે સ્વરૂપનું આરાધન ઉગ્રપણે ચાલતું હોય એવી જ કોઈ ધર્માત્માની કુદરતી દશા હોય છે એમ કહ્યું. કે તમને ખબર ન પડે એ તો એકાવતારી છે, એકાવતારી એનું મૃત્યુ કેવું થાય તમને ખબર ન પડે, એને દેહ કેમ છોડ્યો એ તમારું બધું તમારું બૂતું નથી. તમે સમજી શકો એ તમારી બુદ્ધિમાં એ શક્તિ નથી એમ કહે. બહારમાં કોઈ ચિત્ર વિચિત્ર પ્રકાર અનેક ભજે છે. બાહ્ય દ્રષ્ટિવાળા તો બહારના દેખાવને જોવે છે ને એના ઉપરથી અનુમાન કરે છે કે આમ થતું હશે ને તેમ થતું હશે. પણ અંતરદૃષ્ટિવાળા જે અંતર પરિણામની ગતિનું માપ કરી શકે એ બહારવાળા કરી શકે એવું નથી. નહીં, એનો ઉપયોગ નથી ને ક્યાંથી ખબર હોય શું થઈ રહ્યું છે. બીજા અવાજ સાંભળે છે એ પોતે નથી સાંભળતા. ઊંઘમાં પોતાના નસકરા નસકોરા માણસ પોતે નથી સાંભળતા. બાજુવાળા જાગી જાય, બીજા રૂમવાળા જાગી જાય, પોતાને ન ખબર હોય. આવું તો એક સુષુપ્ત દશામાં હોય છે, નિંદ્રામાં. આને તો ઉપયોગ જ નથી. શરીરનું ખોખું અંદર જુદું પડી ગયું ને ચૈતન પિંડ વેદનથી જુદો પડી ગયો છે. સંયોગમાં છે પણ વેદનથી જુદો પડી ગયેલો ચૈતન ગોળો છે એમાં ઉપયોગની રમણતા ચાલે છે. આનંદના ઉભરા આવે છે, શાંતિના ઉભરા આવે છે. એ તો સિદ્ધપદમાં બિરાજમાન છે. સાક્ષાત સિદ્ધપદને પોતા સ્વરૂપે અનુભવ ગોચર કરે છે. એને દેહના હડેલા ખોખા હારે શું સંબંધ છે, એને કાંઈ સંબંધ નથી. જર્જરિત થઈ ગયું હોય, રોગથી ગ્રસિત થઈ ગયું હોય, ગમે તે થઈ ગયું હોય, એ શરીરના રજકણો અને પૂતગળો સાથે એને જાણે કે ત્યારથી જ સંબંધ નથી. સંયોગમાં હોવા છતાં ત્યારથી જ સંબંધ નથી. એ તો ગ્રસ્ત અવસ્થામાં કહેતા કે દેહ છે, અમે દેહધારી છીએ કે કેમ એ માંડ માંડ યાદ કરીએ ત્યારે ખ્યાલમાં આવે છે. શું એની સ્થિતિ હશે એ જોવા જેવું છે. એવી મુનિઓની સ્થિતિ થઈ જાય છે, એવી અંદરમાં ઉગ્ર પરિણતિની સ્થિતિ થાય કે વિકલ્પના કાળમાં પણ દેહધારીપણાનો વિકલ્પ જાણે નથી, એવી અંદર માં ચૈતન્યની રમણતા અને જાગૃતિ પરિણતિથી ચાલતી હોય છે. વિકલ્પ તો જાણે કાંઈ છે નહીં, એ જાણે પોતાના ક્ષેત્રમાં નથી, એટલું તો મસ્તીમાં એમ કહેવાય છે કે રાગનું ક્ષેત્ર જુદું અને મારું ક્ષેત્ર જુદું. આ વિકલ્પ થયો એ તો પરદેશ છે, એ સ્વદેશ જ નથી, એ પોતાનું ક્ષેત્ર નથી. આમ છે એટલે નહિવત છે એમ ગણીને એ જાણે મારામાં મારા ક્ષેત્રમાં નથી ને, જ્યાં હું મને અનુભવું છું, જે ક્ષેત્રમાં હું મને અનુભવું છું ત્યાં તો કેવળ જ્ઞાન પાકે એવી સ્થિતિ દેખાય છે, અંદરથી પરમાનંદ પાકે એવી સ્થિતિ દેખાય છે, આયાથી તો રાગનો કણ પાકે એ સ્થિતિ દેખાતી નથી, સ્વભાવ નથી. તો કે પણ આ છે કે એ ક્યાંક બીજે છે, આયા નથી, અમારામાં નથી, ક્યાંક બીજે છે એમ કહી દે છે. આમ આગમથી જોવું તો જીવના પ્રદેશમાં છે, તેમ છતાં પોતાના પ્રદેશમાં નથી, એમ પણ પોતાના અસ્તિત્વને અસ્તિત્વ ભાવને વધારે જોર આપવાના પ્રવાહમાં વેગમાં આવેગમાં પુરુષાર્થમાં એ વચન વ્યવહાર છે, તે યથાર્થ છે, એને આગમની સિદ્ધાંત સાથે અહીંયા નિરૂપણ કરવાની વાત છે. નિરૂપણની વાત ચાલતી હોય ત્યાં એ વિવિક્ષા વિચારવી, પણ અહીંયા બીજી જ વાત ચાલે છે ત્યાં એ વાતને વચમાં લેવાની આવશ્યકતા નથી. એવી ધર્મીની કોઈ અલૌકિક દશા હોય છે એમ કહેવું છે. આ તો સમર્થ દ્રષ્ટાંત આપે છે, પણ સર્વકાળે ધર્મીનું અંતર પરિણમન અલૌકિક છે એમ કહેવું છે. એમાં આવા પ્રતિકૂળ રોગાદિના ઉપદ્રવના કાળમાં તો વિશેષ ઉગ્રપણે ચાલતું હોય છે, એ અલૌકિક દશાને ઓળખે, એ જ્ઞાનીને ઓળખે, અને એ જ્ઞાનીને ઓળખે એ ક્રમે કરીને જ્ઞાની થાય એમ વાત છે. એ ભાવથી એની ઓળખાણ છે, બહારની કોઈ પ્રવૃત્તિ તો ત્યાં એવી નથી, છતાં પણ પુરુષાર્થની સ્થિતિ છેલ્લા કાળમાં કોઈ જોરદાર હોય છે. ચંદુભાઈ એ વાત કરી હતી, ગુરુદેવની સાથે 30-30 વર્ષ રહ્યા છતાં છેલ્લા અઠવાડિયાની સ્થિતિ જુદી હતી એમ કહે છે. એક 30 વર્ષમાં એવા એ રીતે જોયા નથી ગુરુદેવ, એવા જોયા નથી, એટલે શરીર તો બહુ ક્ષીણ થઈ ગયું. 5-6 દિવસ અગાઉ તો એક દિવસના 40 ઝાડા થાય અને તાવ ને એટલી અશક્તિમાં આ હુમલો હતો. છેલ્લો તો 5 દિવસ પહેલાનો હુમલો હતો, ઘણી અશક્તિ આવ્યા પછીનો આ હુમલો હતો, પણ એ પછી જે અંદરમાં પુરુષાર્થની લાઈન ફરી ઉગ્ર થઈ, ફરી એટલે ઉગ્ર થઈ, એ તો કે આખી જિંદગીમાં જોયું નથી એમ કે. એવી ઉગ્ર સ્થિતિ સહેજે સહેજે ઉત્પન્ન થયા વિના રહે. એટલે બહારમાં કોઈને બેશુદ્ધિ જેવું લાગે, પણ અંદરમાં વિશેષ વિશેષ અત્યંત જાગૃતિનો એ કાળ હોય છે, ત્યાં વિશેષ આરાધન ચાલતું હોય છે, સાધના ત્યાં વધી જાય છે. રત્નકરણ શ્રાવકાચારમાં તો બહુ વિસ્તારથી એ વિશે લીધો છે. પાછળ લોકોને મૃત્યુ ગમતું નથી, લૌકિક જીવોમાં આમાં ફેર એ છે કે બહુભાગ જગતના જીવો તો મૃત્યુના ની કલ્પનાથી, મૃત્યુના વિચારથી, કે મૃત્યુ નજીકના પ્રસંગથી બેશુદ્ધ થઈ જાય છે, એટલા હરારી જાય છે, બેશુદ્ધ થઈ જાય છે, એનાથી હટવા માગે છે, આકાશ પાતાળ એક કરીને મૃત્યુથી છૂટવા માગે છે. ગમે તે ડાક્ટરને દેશ પરદેશથી બોલાવો, દવા પરદેશ દેશ પરદેશથી લાવો, પણ આ અત્યારે મૃત્યુ તો ન જ આવવું જોઈએ. મુનિઓ તો ઉલટાના મૃત્યુના નિમિત્તો સન્મુખ જ રહ્યા છે. જંગલમાં રહેવું, અનેક પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાઓ કરવી, પ્રાણ છૂટી જાય એવી તપશ્ચર્યાઓ હોય, મૃત્યુના સન્મુખના જે નિમિત્તે છે, લોકો જ્યાંથી ભાગે છે આ સન્મુખ થાય છે ને નજીક જાય છે. કેમ કે એમને મૃત્યુનો હાવ નથી, એ ડર ચાલ્યો ગયો છે. શરીર હો, સંયોગ રૂપે શરીર ન હો, એથી મને કાંઈ ફરક પડતો નથી. આમ છે, જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, એ સ્થિરતા આવી ગઈ છે મુનિ દશામાં. ક્યાંથી સ્થિરતા આવી ગઈ? ભાવના પહેલેથી ભાવી ગઈ મુનિ દશા આવ્યા પહેલા, કે જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, મારે એમાં નહીં નજીક શું છે. સંયોગ શરીરમાં, શરીરનો સંયોગ હો, શરીરનો સંયોગ ન હો, છૂટવાનો કાળ હો, વિયોગનો કાળ હો કે સંયોગનો કાળ હો, મને શું ફરક પડે છે. મારામાં નથી ઘટતું, મારામાં નથી કાંઈ વધતું, હું તો જે છું, જેમ છું, જીવડો છું, એમ જ છું બસ. મારે આ સુખ દુઃખને, લાભ લાભને, શાંતિ અશાંતિને, શરીરના સંયોગ વિયોગ સાથે કિંચિત માત્ર સંબંધ નથી. આવી જેની સ્વરૂપના આધારે પરિણામની સ્થિતિ થાય, એને બીજા સંયોગ વિયોગ શું હલાવી શકે? સંયોગ, શરીરનો સંયોગ વિયોગ જેને હલાવી ન શકે, એને બહારમાં સધનતા નિર્ધનતા કે બીજા કોઈ કુટુંબ પરિવારના સંયોગ વિયોગના પ્રકાર એને શું હલાવી શકે? લોકો તો કુટુંબના મૃત્યુથી ડરે છે, કુટુંબના પરિવારના સભ્યના મૃત્યુથી ડરે છે અને દુઃખી થાય છે. જે જીવ કુટુંબના સભ્યના દેહાંતથી મૃત્યુથી દુઃખી થાય કે ભય થાય, એને પોતાના મૃત્યુથી ભય થયા વિના કેમ રહી શકે? આ તો તિરાશી મૂકવા જેવો વિષય છે. હજી જેના ઉપર હજી પોતા સ્વરૂપે તો નથી, પણ મમતા છે એટલે દુઃખ થાય છે. એના વિચાર માત્રથી, એના પ્રસંગ માત્રથી પોતે જો દુઃખને અનુભવે છે, તો એ પોતાના મૃત્યુથી તો ઘણો દુઃખી થવાનો છે. એ જે પ્રશ્ન જ નથી કે પોતાના મૃત્યુથી દુઃખી ન થાય, એને મૃત્યુનો દુઃખથી કેવી રીતે છૂટી શકશે? એ તો અત્યંત 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 દુઃખી થઈ જશે. એમ કહીને શાસ્ત્રમાં એવું કહ્યું છે કે માટે કુટુંબ પરિવારના મૃત્યુના કાળે દુઃખી થવા યોગ્ય નથી, શોક કરવા યોગ્ય નથી. એમ કીધું છે, જો તું દુઃખી થઈશ તો તારા મૃત્યુથી ના કાળમાં તો દુઃખી થયા વિના રહીશ જ નહીં. એટલે તારું તો સમાધિ મરણ થવાનો સવાલ જ નથી, તારું મોત તો બગડી ગયું અત્યારથી. પરિવારના સભ્યથી તને દુઃખ થાય છે તો તારું તો અત્યારથી આવી બી નહીં. તો એમ કરીને એવા પ્રસંગોમાં પણ એ લૌકિક દ્રષ્ટિએ મૃત્યુને નહીં જોતા અલૌકિક વિચારધારામાં પ્રવેશ કરે અને આત્માનું આરાધનનો વિષય ઉપયોગમાં લે, તો જ બચી શકે, નહીંતર બચી શકે એવું નથી. જે ભિન્ન છે અને પરદ્રવ છે, એના વિયોગના કાળે તને સહન થતું નથી, તો તારા દેહના વિયોગના કાળે શું તિરાશી તો મુક્ત બહુ છે. આત્માનું શાસનમાં એવી ઘણી વાતો કીધી છે. પોતાને કોઈ વખત રોગનો એવો મોટો હુમલો આવે તો ખ્યાલ આવે, આવે જેવું કઈ નથી, ન પણ આવે, પણ છેલ્લી ઘડીએ તો ખ્યાલ આવે જ ને, અંદર બહાર ન કહી શકે. હા, એટલે કહીએ તો દેહ છૂટતી વખતે તો ઉપયોગ આખો અંદરમાં ઊંડો ઉતરી જતો હોય વેદનામાં, ત્યારે તો ખ્યાલ આવે કે હવે ખલાસ. તો ન તૈયારી થઈ ગઈ હોય તો બોલવા માંડે તો ગભરાય. બધા એને સંભાળવા માંડે ને નોય તૈયારી પછી બચી જાય છે ઘણા, પણ એને તો ભય થઈ જાય કે આ તો આ બરાબર અંતકાળ આવ્યો લાગે છે. પણ તારો અંતકાળ નથી ભાઈ, તું અનાદિ અનંત છો ને તારે કોઈ અંતકાળ આવતો નથી. પ્રકારે બને છે, બને છે. એ ધર્મ સંભળાવવાની ઠીક એક રૂઢિ છે સામાન્ય લૌકિકમાં, બહુ ભાગ સામાન્ય પ્રાણીનું મૃત્યુ જોઈને. બાકી જે આરાધકો છે એ કાંઈ ધર્મ સંભળાવવાની અપેક્ષાવાળા હોતા નથી. એ તો એમ કહે છે કે મને સંભળાવવાની કોઈ જરૂર નથી તમારે, હું મારા સ્વરૂપમાં અત્યારે આરાધન કરવા લાગુ છું. બહારનું સાંભળવાનું કોઈ સંભળાવવાનું વચનોનું અવલંબન લેવાનું મને અત્યારે કહેશો નહીં. એ તો વચનનું અવલંબન છે ને સાંભળવાનું, એ તો ગુલગુલનું અવલંબન છે. આ તો સ્વરૂપનું અવલંબન લેવા માગે છે એવા ધર્માત્માઓ છે. એને બહારમાં કોઈ ભયનો પ્રકાર નથી, એ મૃત્યુથી નિર્ભય થઈ ગયા છે. મૃત્યુ જેવી ચીજ નથી એને માટે. તો એક દેહનો સંયોગ થયો તો પૂર્વકર્મને કારણે, આ દેહનો વિયોગ છે પૂર્વકર્મને કારણે છે. હું તો એ પહેલાં પણ એમ છું, પછી પણ એમ છું, ને હવે પછી પણ સર્વકાળે જેમ છું એમ જ છું. મારી હૈયાતી સદાય હોવાથી મને મૃત્યુ હોવાનો કોઈ પ્રશ્ન નથી. જાતિ સ્મરણમાં ખબર પડે છે, જેને જાતિ સ્મરણ થાય છે એને ખબર પડે છે કે હું આ બેઠો છું ત્યાં મૃત્યુ થઈ થયું એ તો કહેવાનું છે, બાકી ત્યાં મરવાનો ક્યાં પ્રશ્ન હતો? તો તો અહીંયા ક્યાંથી હોવ જો મરી ગયો તો નાશ થઈ જાય, નાશ થયો તો આવો ક્યાંથી? અવધિ જ્ઞાનમાં એ ખબર પડે છે. આ દેવને નારકીને બધાને ખબર પડે છે કે ફલાણી જગ્યાએથી આવું થયું, એનો અર્થ કે ખાલી ક્ષેત્રાંતર થયું છે, નાશ મારો થયો નથી. અંતિમ ક્રિયા શરીરની કરી છે, અંતિમ સંસ્કાર શરીરના થયા છે, મારા આત્માને નથી થયા. એ તો ત્યાં હતો નહીં એ સંસ્કાર, તાણે આત્મા તો એ દેહમાં હતો નહીં. એને તો સૌનું અસ્તિત્વ ભાસે છે, ક્ષેત્રાંતર થયું એમાં પોતાનું અસ્તિત્વ સળંગ જ ભાસે છે. પોતાની અસ્થિમાં ક્યારે એક સમયનું નાસ્તિપણું થયું છે એવું તો બનતું નથી. માટે પોતાનું જે નિત્ય સ્વરૂપ છે એ ન ભૂલાય એ પ્રકારે એને ઉત્પન્ન થવાનો ત્યાં નિમિત્ત છે એ જ્ઞાન. પાંચસો ને ઓગણીસ થયું.